स्वानुभूत्याचकासते चित्स्वभावाय भावाय सर्वभावान्तरक्षिते मोक्षमार्गस्य नेतारं भेत्तारं कर्मभूभृतां ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धे। दस लक्षण महापर्वना मांगलिक दिवस में आजे उत्तम क्षमा पछी बीजो दिवस उत्तम मार्दव धर्मनो दिवस है। अनादि काल थी आ जीव ने एक समय मात्र आ उत्तम क्षमा मार्दव वार्जव वगैरह जे धर्मना दस लक्षण कह्या ये चारित्र गुणनु आंशिक शुद्ध परिणमन जी से एक समय मात्र थयुं नथी। चारित्र गुणनु आंशिक शुद्ध परिणमन ये सम्यक दर्शननी प्राप्ति थता ये श्रीमद राजचंद्रजी कहूँ कि सर्वगुणां सम्यक्त्व तो आत्मानुभूति थता चारित्रमा पण आंशिक शुद्ध परिणमन व्यक्त थाय से। माने मुनि दशामा जे प्रचुर मात्रामा क्षमा मार्दव आर्जव वगैरह धर्म जोवामा आवे से तो निचली भूमिकामां ज्ञानी धर्मात्मा पुरुषोने आंशिक रूपमां पण ये जोवामां आवे छे। तो ये जे धर्मनी दशा प्रगट थाय से ये कयो भाव से कोना आश्रय ये भाव प्रगट थाय से अने जेना आश्रय ये भाव प्रगट थाय से ये आत्मानो कयो भाव से जी प्रगट थयो ए कयो भाव से। प्रफुल्ल भाई रमेश भाई शू कहूँ जी प्रगट थयो ए आत्मानो कयो भाव से जेना आश्रय प्रगट थयो ए आत्मानो कयो भाव से अने एनो आश्रय नथी लीधो अने जे भाव प्रगट पर्यायमां थाय से ए आत्मानो कयो भाव से છે તો એ આત્માના જ બધા ભાવ જેમ દુકાનમાં ઘઉં પણ છે ચોખા પણ છે બાજરી પણ છે તો દુકાનમાં છે પણ ઘઉંનો ભાવ પોતાની જ દુકાન પણ દરેક વસ્તુના ભાવ અલગ અલગ છે એમ દ્રવ્ય પણ આત્માનું છે પર્યાય પણ આત્માની છે પણ એનો ભાવ એ અલગ અલગ પ્રકારનું છે। તો અહીંયા આપણે આ પાંચ ભાવનું સ્વરૂપ એને જ્ઞાગમના માધ્યમથી વિસ્તૃત રૂપમાં આપણે ચર્ચાનો પ્રારંભ કર્યો છે। બહુ સુંદર અદ્ભુત ચર્ચા છે એમાં મંગલાચરણમાં નિયમસારનો કલશ 58 છે। બહુ અદ્ભુત કલશ છે મમરાવા જેવો કલશ છે। મમરાવા જેવું એટલે ખબર પડે છે ને શરદભાઈ બાળકને પેલી ગોળી આપવામાં આવે ને દવાની ગોળી નહીં બટુકભાઈ દવાની ગોળી તો શું કરીએ છીએ આપણે મમરાવીએ છીએ કે ગળી જઈએ છીએ દવાની જે ગોળી આપવામાં આવે તો કડવી લાગે હરીશભાઈ એટલે એને શું કરી જાય ગળી જાય અને બાળકોને પેલી ગોળી આપવામાં આવે ખાટી મીઠી એ શું કરે છે એને મમરાવે આમથી આમ લઈ જાય ને આમથી આમ લઈ જાય આમથી મમરાવે ને પૂરે પૂરેપૂરો એનો કસ લે એમાં બધા હા સ્વાદ લેને ખ્યાલ આવે છે એમાં કલશો કેવા છે કેવા છે કલશો મમરાવા જેવા કલશો છે ખ્યાલ આવે છે કે નહીં એક ચિંગમ પણ આવે ને, ચિંગમ કહેવાય ને, એ ચિંગમ જે છે ને એને આમથી આમ ફેરવે, પણ પછી એમાં નથી હોતું, પેલું કસ નથી હોતું, પણ ખાલી એનો ફુગ્ગો ફુલાવે ને એવું કરે ને, આમથી આમ મચડ મચડ કરે એને, પેલી ગોળીમાં તો મીઠો રસ હોય છે. એમાં કહે છે કલશ જે છે એમાં લખ્યું છે, ગુરુદેવશ્રી તો ખૂબ કહે છે, કલશોના વખાણ કરતા કહે છે કે જેમ સામે આંબલી આંબલી હોય છે ને, આંબલી તો આંબલીના કાતરાનો ઢગલો હોય, કાતરા કહેવાય ને પેલા આંબલીના ઝાડ પરથી પડે, તો સામે ઢગલો હોય તો જોઈને મોઢામાંથી શું થાય છે, મોઢામાંથી બધા બોલે ને, બોલો, હા, એ ઢગલો જોવે ને મોઢામાંથી પાણી છૂટે છે ને, એમ કહે છે કલશો એવા છે કે જેનો જીવ પ્રેમથી સ્વાધ્યાય કરે ને તેની પર્યાયમાંથી અતિન્દ્રિય આનંદનું અમી વરસે વરસે ને વરસે, એવા કલશો છે ભાઈયા. એ સમયસાર ગ્રંથરાજનો એક કલશ આવે છે, બહુ સુંદર કલશ છે. યૈવ મુક્ત્વા નય પક્ષપાતમ સ્વરૂપ ગુપ્તા નિવસંતિ નિત્યમ વિકલ્પ જાલ ચ્યુત શાંત ચિત્તા સ્તૈવ સાક્ષાદ અમૃતમ પિબંતિ. કર્તા કર્મ અધિકારમાં લગભગ 69 કે એવો કોઈ કલશ છે, પાછળ આવે છે કલશ, 69 કે 79 એવો કોઈ કલશ છે. શું કહે છે અમૃતચંદ્ર આચાર્યનો કલશ છે, સમજો એનો ભાવ, થોડોક ભાવ આવે સમજો એને. શું કહે છે, આ વ્યવહાર નયના અને નિશ્ચય નયના વિકલ્પોમાં જ્યાં સુધી જીવ ઉલઝાયેલો છે ને ત્યાં સુધી એને નિર્વિકલ્પ આનંદનો સ્વાદ નથી આવતો. પહેલાં તો વ્યવહારને વિકલ્પો છોડાવે છે, પછી નિશ્ચયના વિકલ્પ પણ છોડાવે છે. તો એ કહે છે કે અનુભૂતિના કાલમાં વ્યવહારના વિકલ્પ તો છૂટે છે. તમને થોડુંક સરળ કરીને સમજાવું, પ્રવચન સાર ગ્રંથરાજની 80 નંબરની ગાથાનો લગભગ બધાને પરિચય હશે. જે જાણતો છે ને, જે જાણતો અરહંતને ગુણદ્રવ્યને, પર્યાયપણે એ જીવ જાણે આત્મને તશું મોહ પામે લય ખરે. તો પહેલાં તો મંદિરમાં જે ભગવાન બિરાજે છે ને, અરહંત ભગવાનના દ્રવ્ય ગુણ પર્યાયને જાણે, તે તો બહારની વાત થઈ ને, તો એમને જાણ્યા પછી જેવા અરહંત ભગવાનના દ્રવ્ય ગુણ પર્યાય છે ને, તો આપણે બાલ પોથીમાં બોલીએ છે અરહંત તો શુદ્ધ આત્મા છે, પછી શું છે, બાલપોથીમાં આવે છે ને કે તમે બાલપોથી અમને પૂછો ક્યાંથી આવડે, અમને કંઈક મોટું પૂછો, સમયસાનું પૂછો તો આવડે ને, તો બાલપોથીનું છે. અરે બાળપોથીમાં પ્રવચન સાર લખ્યું છે, ત્યાં છે, આપણા હરિભાઈએ બનાવેલું છે ને, બહુ સુંદર છે, દીપકભાઈ. અરહંત તો શુદ્ધ આત્મા છે, હું પણ એના જેવો છું, અરહંત જેવો આત્મા જાણી મારે અરિહંત થાવું છે, છે કે નહીં બોલો હવે. તો પહેલાં તો કે અરહંત તો શુદ્ધ આત્મા છે, તો એમના દ્રવ્યગુણ પર્યાય શુદ્ધ છે ને, તો પહેલા એમનો વિચાર કર્યો અને ઉપયોગ પછી ત્યાંથી ગુલાંટ મારીને અહીંયા આવ્યો કે એમના સ્વરૂપનો વિચાર કર્યો દ્રવ્યગુણ પર્યાયનો, પછી ત્યાંથી ઉપયોગ ખસ્યો અને અંદરમાં મન વડે મનના વિકલ્પમાં એ પોતાના દ્રવ્યગુણ પર્યાયનો વિચાર કરે, જેવા એવા છે ને એવું હું જોઉં, પહેલાં એમનો વિચાર કર્યો પછી ત્યાંથી ઉપયોગ ખસ્યો ને અંદરમાં આવ્યો કે પોતાના સ્વરૂપનો વિચાર કરે. અને પછી કહે છે કે પોતાના સ્વરૂપનો વિચાર કરે છે એ અનુભૂતિના કાલમાં, એ પોતાના સ્વરૂપ સંબંધનો વિકલ્પ છે એ પણ સહેજમાં વિલયને પ્રાપ્ત થઈ જાય છે. એ અનુભૂતિ સંબંધના જે વિકલ્પો પહેલાં ચાલે છે, વિકલ્પને દૂર કરવા માટે, વિકલ્પને દૂર કરવા માટે કંઈ મહેનત નથી કરવાની, અંદરમાં જ્યાં ઉપયોગ ગયો ને તો આપોઆપ એ બધા વિકલ્પો શું થઈ જાય છે, વિલયને પ્રાપ્ત થઈ જાય છે. જેમાં 10 લક્ષણના તમારી ઉજવણી કરવાની હતી, તો એના પહેલાં 2-3 મિટિંગો તો બોલાવી હશે ને કે આપણે આવું કરવાનું છે, આવું કરવાનું, તો વિકલ્પો હતા કે નહીં, અને 10 લક્ષણ પૂરા થઈ જશે 18 તારીખ પછી આપોઆપ બધા વિકલ્પો શું થશે બોલો, વિકલ્પોને કાઢવા પડશે કે વિકલ્પો શું થઈ જશે, વિલયને પ્રાપ્ત થઈ જશે ને. તો એ કહે છે, કલશમાં કહ્યું ત્યાં બહુ સુંદર કલશ છે, હા, યૈવ મુક્ત્વા, મુક્ત થઈ ગયું, યૈવ મુક્ત્વા નય પક્ષપાતમ, નિશ્ચય ને વ્યવહાર. હા, સવારે આવીને કે તું કોને નથી જાણતો, કોને જાણતો નથી, નય વિભાગને જાણતો નથી. વાત બરાબર સમજવાનો ખરો મેળ આવ્યો છે ભાઈ સવાર સાંજનો થોડોક. સવારે એમ કહે છે કે તું નય વિભાગને જાણતો નથી માટે ગુંચાયો છે. અને એક વાત એ પણ સમજે, નય વિભાગનું જ્ઞાન કર્યા પછી નય સંબંધના વિકલ્પને પણ તોડવાના છે પાછા, એમાં રોકાવાનું પણ નથી. બે વાત બરાબર સમજો જરાક. જિનાગમના મર્મને સમજવા માટે આત્માના સ્વરૂપને પ્રથમ ભૂમિકામાં સમજવા માટે નયો દ્વારા આત્માના સ્વરૂપને સમજી શકાય છે. એ નયો સંબંધ યથાર્થ જ્ઞાન નહીં હોય તો આત્માનું બંધારણ કેવું છે એ ખ્યાલમાં નહીં આવે, અને અનુભૂતિના કાળમાં એ નય સંબંધના વિકલ્પો આપોઆપ વિલયને પ્રાપ્ત થઈ જાય છે. એ નયના વિકલ્પમાં પણ જ્યાં સુધી ઊભો છે ત્યાં સુધી નિર્વિકલ્પ અનુભૂતિનો જન્મ નહીં થાય. ખ્યાલ, જેમ સમજો કે ભારતમાંથી અહીંયા તમારે નાઇરોબીમાં આવવું હોય ને, તો એ કહે છે કે એ ત્યાંથી અહીંયા આવવા માટે પ્લેનમાં બેસવું પણ જરૂરી છે, અને પછી પ્લેનને છોડવું પણ જરૂરી છે. જો નહીં બેસો તો અહીંયા નહીં આવી શકો, અને પછી બેઠેલા ને બેઠેલા રહેશો તો પણ તમારું પ્રયોજન સિદ્ધ નહીં થાય. ખ્યાલ આવે છે કે નહીં? એવી રીતે આત્માના સ્વરૂપને સમજવા માટે પહેલાં નયો દ્વારા એના સ્વરૂપને સમજવામાં આવે છે, અને અનુભૂતિના કાલમાં આપોઆપ એ વિકલ્પો વિલયને પ્રાપ્ત થઈ જાય છે. ગેરલગ્નનો પ્રસંગ લીધો હોય તો કેટલા વિકલ્પો ચાલે છે, કેટલા વિકલ્પો ચાલે. લગ્નનો પ્રસંગ લીધો હોય તો કે ભાઈ વિડીયોગ્રાફર નક્કી કર્યો કે ના કર્યો, મેનુ શું બનાવવાનું છે, પછી કોને કોને બોલાવવા, હોલ ભાડે રાખ્યો કે ના રાખ્યો, ફોટોગ્રાફર ભાડે રાખ્યો, બધું આ બધું નક્કી થઈ ગયું ને, મંડપાથી કેટલા બધા વિકલ્પો ચાલે છે. અને પૂરું થઈ ગયું પછી નહીં, આ વિકલ્પ કાઢો, આ વિકલ્પ કાઢવા પડે છે સહેજમાં. તે કલશમાં કહે છે, યૈવ મુક્ત્વા નય પક્ષપાતમ સ્વરૂપ ગુપ્તા. અમરચંદ્રાચાર્ય ક્યાં ગુપ્ત છે, ક્યાં ગુપ્ત છે, વાહ, સ્વરૂપ ગુપ્તા. જેમ પેલા રાજા પેલા ભોયરામાં છુપાઈ જાય ને, એમાં કહે છે મુનિરાજ ક્યાં છુપાયા છે, પોતાના સ્વરૂપમાં ગુપ્ત છે. પેલો હતો ને 10-12 વર્ષ પહેલાં ઈરાકનો કે ક્યાંનો રાજા હતો, પેલા પેલી બંકર કહેવાય કે શું કહેવાય, એની અંદર છુપાયો હતો ને, હા, એ ગુફામાં છુપાયો હતો જ્યાં. પણ એ કહે છે એના પાપ કર્મનો આયુ કર્મના ક્ષયનો સમય આવ્યો ને, તો એ પરદે જે હતા એને શોધી કાઢ્યો ને એના દેહનો અંત આવવાનો પ્રસંગ બન્યો ને. તો એ કહે છે અમરચંદ્ર આચાર્ય, કુંદકુંદ આચાર્ય કહે છે, અમે સ્વરૂપમાં ગુપ્ત છીએ, આ સ્વરૂપ ગુપ્તા નિવસંતિ નિત્યમ. નિવસંતિ નિવાસ સ્થાન, રાયચંદ ભાઈ શું નિવાસ સ્થાન. આપણે કંકોત્રી હોય તો નીચે આપણે એડ્રેસ લખીએ, શું લખીએ છે ત્યાં નીચે, નિવાસ સ્થાન. અને એમાં ઘણી વખત એવું પણ લખવામાં આવે છે, તમારે અહીંયા છે કે નહીં રતિભાઈ, એવું લખવામાં આવે છે. એક ટેમ્પરરી એડ્રેસ અને એક પરમેનન્ટ, બાયોડેટામાં પણ આવે છે ને ટેમ્પરરી એડ્રેસ ને પરમેનન્ટ એડ્રેસ. તો આપણે થોડો ટાઈમ માટે કોઈ જગ્યાએ 6-12 મહિના રહ્યા હોય ભાડાના મકાનમાં, તો એને આપણે કેવું એડ્રેસ લખી જશે, ટેમ્પરરી એડ્રેસ. અને જે આપણું દસ્તાવેજમાં રજીસ્ટ્રેશન થઈ ગયું હોય કે આકાશથી પાતાળ સુધી આ અમારી પ્રોપર્ટી છે આમ તેમ, તો એ એડ્રેસ લખાવી, એડ્રેસ કેવું છે આપણું, બોલો એ એડ્રેસ કેવું છે, હા, પરમેનન્ટ એડ્રેસ. એ પરમેનન્ટ છે ખરેખર, સમજાય છે કે નહીં? જેમ પેલું ટેમ્પરરી છે ને, એ ખરેખર જોવામાં આવે તો જેને આપણું પરમેનન્ટ કહીએ છે એ પણ શું છે, ટેમ્પરરી એડ્રેસ છે ભાઈ. સમજાય છે કે નહીં? હા, માને એ આપણું નિવાસ સ્થાન નથી. બહેનશ્રીના વતનામૃતમાં આવે છે એક બોલમાં છે ને, કે આ વિભાવ ભાવી પરદેશ છે, અમને અહીંયા રહેવું ગોઠતું નથી, અમે ત્વરાથી અમારા મૂળ વતનમાં જવા ઈચ્છીએ છીએ, એ આ નિવાસ સ્થાન. કે જ્યાં બધા અમારા છે, દર્શન જ્ઞાન ચારિત્ર વગેરે, આ સ્વરૂપ ગુપ્તા નિવસંતિ નિત્યમ. પછી છે, બહુ સરસ છે, વિકલ્પ જાળ, જાળ વિકલ્પોની, વિકલ્પ જાળ ચ્યુત શાંત ચિત્તા. વિકલ્પો ચાલતા હતા, વિકલ્પ ચાલ્યા ગયા ને, તો ચિત્ત કેવું થઈ ગયું? શાંત. અને એ ચિત્ત શાંત થયું તો જે રસ આવ્યો ને, જે રસ આવ્યો તો એ કહેશે સ્તૈવ સાક્ષાત અમૃતમ પીબંતી. પીબંતી એટલે પીએ છે. કે કોનું પાન કરીએ છે? સાક્ષાત અમૃતનું પાન. આ દેવોના કંઠમાંથી શું જ્યારે બટુકભાઈ છ મહિના પછી હોય ને, એને જેટલા આયુ, એમની શું છે, દેવોમાં એવો નિયમ હોય છે કે જેટલા સાગરની આયુ હોય ને, જેટલા સાગરની આયુ હોય સર્વા સિદ્ધિના દેવ છે, તેની 33 સાગરની આયુ છે. તો 33 સાગરની આયુ હોય તો 33,000 વર્ષ પછી, એટલા હજાર વર્ષ પછી ભૂખ લાગે. ભૂખ લાગે તો કંઠમાંથી શું ઝરે? અમૃત ઝરે. ખ્યાલ ને? બે સાગરનું આયુ હોય તો 2,000 વર્ષ પછી કંઠમાંથી અમૃત ઝરે. એ જેટલા જેટલા સાગર હોય એટલા વર્ષ એવો નિયમ છે ત્યાં આગાડી. તો એટલા વર્ષ પછી કંઠમાંથી અમૃત ઝરે બસ, અને તૃપ્ત થઈ જાય. તો એ કહે છે એ દેવોને કંઠમાંથી અમૃત ઝરે છે, એ સાક્ષાત અમૃત નથી. ખ્યાલ આવે છે કે નહીં? એ તો અમૃત છે, જડ છે. અને અમને આ ભગવાન આત્મા જે અમૃતનું પિંડ છે, અમૃતનો કલશ છે ભરેલો, આ એના અવલંબન લેતા જે પર્યાયમાં અતિન્દ્રિય આનંદની ધારા વહે છે, સાક્ષાત અમૃત તો એ છે ભાઈયા. દેવોને તો અમર કહ્યા, એ કહેવા માત્રના અમર છે, પણ એ મરવા વાળા છે. આ કેમકે એ અમૃતમાં એવી તાકાત નથી કે એને શાશ્વત રાખે. આ પણ આ આત્માના આશરે જે અમૃતની ધારા વહે છે ને, એમાં એવો નિર્ણય થાય છે કે હું અનાદિ અનંત રહેવા વાળો છું, મારું ક્યારે મરણ થતું નથી, કેમ કે મારો જન્મ નથી. આ ઇષ્ટોપદેશમાં ગાથા આવે છે એવી. જુઓ શું કહે, સ્તૈવ સાક્ષાત અમૃતમ પીબંતી. તો જે અમૃત પીવે છે એ કયો ભાવ, જેના અવલંબને આવે છે એ કયો ભાવ, ખ્યાલ આવે છે કે નહીં? અને જે વિકલ્પો છૂટ્યા એ કયો ભાવ, આ કલશોમાં એ બતાવે છે ભાઈયા. અને એનું પ્રકરણ છે આ, જુઓ કલશ. અંચિત પંચમ ગતય, બોલો, પંચમ ભાવમ સ્મરંતિ વિદ્વાંસ. સંચિત પંચાચારા, કિંચન ભાવ પ્રપંચ પરિહીણાં. હા, હવે જો પહેલો પ્રશ્ન, એ કલશમાં પણ ઘણું ભર્યું છે, જેમાં જેમ જેમ આપણો સ્વાધ્યાય આગળ થતો જશે ને, એમ એમ કલશમાંથી આપણે અર્થ પણ પાછા ખુલતા જઈશું સાથે સાથે, બરાબર. જીઓ પહેલો પ્રશ્ન છે, જીવના, જીવના એટલે આત્માના, મારા જીવના અસાધારણ ભાવ કેટલા છે, કયા કયા? તો જો કાલે વાત થઈ હતી આપણે કે અહીંયા બાકીના 5 દ્રવ્યોની વાત નથી કરવી, વાત કોના ભાવની કરવી છે? જીવના ભાવ. જીવના ભાવ તો ખરા, પણ જીવના પણ પાછા કેવા? અસાધારણ. એટલે જીવમાં અમુક એવા ભાવ જોવામાં આવે છે કે પૂતગલમાં પણ જોવામાં આવે છે, પણ એવા ભાવ નહીં લેવા. અહીંયા જીવમાં બીજા દ્રવ્યમાં ન જોવામાં આવે એવા આત્માના અસાધારણ ભાવ. તો એનો અર્થ કર્યો તો 3 શબ્દ બતાવ્યા હતા, અસાધારણ કહો અથવા, હા, જીવનો અસાધારણ ભાવ કહો અથવા જીવનો નિજ ભાવ કહો, અથવા એને કયું તત્વ કહો, સ્વતત્વમ, સ્વતત્વ કહો. સ્વ એટલે પોતાનું તત્વ. તો એ કહે છે કે જીવના અસાધારણ ભાવ એટલે માત્ર જીવમાં જોવામાં આવે અને બીજા દ્રવ્યમાં ન જોવામાં આવે એવા કેટલા ભાવ છે અને કયા કયા. તો શું ઉત્તર છે? જીવના અસાધારણ ભાવો કેટલા છે? પાંચ છે. ઔપશમિક, ક્ષાયિક, ક્ષાયોપશમિક, ઔદયિક અને પારિણામિક. આ જીવના પાંચ અસાધારણ ભાવો છે. પાછળ છે ને સૂત્ર છે છેલ્લે, જુઓ જરાક. આપણે રોજ એક વખત એ સૂત્રને યાદ કરીશું એટલે તમારે ખ્યાલ આવી જાય. જુઓ, ઔપશમિક સાથે જ બોલીશું આપણે. ઔપશમિક ક્ષાયિકો ભાવો મિશ્રશ્ચ જીવસ્ય સ્વતત્વમૌદયિક પારિણામિકો છ. તત્વાસૂત્ર ગ્રંથનું બીજા અધ્યાયનું પહેલું સૂત્ર છે આ. તો ઔપશમિક ક્ષાયિકો ભાવો, એ ઔપશમિક ને ક્ષાયિક બે આવ્યા ભાવ, પછી મિશ્રશ્ચ એટલે કયો ભાવ? ક્ષાયોપશમિક. જીવસ્વ સ્વતત્વ, જીવના સ્વતત્વ છે. પછી બાકીના બતાવ્યા, ઔદયિક અને પારિણામિકો. ઔદયિક અને પારિણામ એ પ્રમાણે જીવના આ પાંચ ભાવ એ જીવનું સ્વતત્વ અથવા અસાધારણ ભાવ અથવા એને નિજ ભાવ કહેવામાં આવે છે. હવે આગળ જરા જુઓ, પ્રશ્ન બે જુઓ. સમજો જરા ધ્યાનથી, કે બહુ ધ્યાનથી વાત સમજો. નિયમસાર ગ્રંથરાજમાં આ પાંચ ભાવ છે ને, એમાંથી ખાલી પારિણામિક ભાવને જ સ્વતત્વ કહ્યું છે પ્રફુલ્લભાઈ. રમેશભાઈ શું કહ્યું? આ પાંચ ભાવ, અહીંયા પાંચે ભાવને શું કહ્યું? પાંચે ભાવને સ્વતત્વ કહી દીધું. પાંચે ભાવને સ્વતત્વ કહ્યું તત્વાસૂત્રમાં. અને નિયમસાર ગ્રંથરાજમાં ખાલી પારિણામિક ભાવને જ સ્વતત્વ કહ્યું અને બાકીના ચાર ભાવને બહિર્તત્વ કહ્યું. બહિર્તત્વ અને ખાલી પારિણામિક ભાવને સ્વતત્વ કહ્યું. તો પેલો પણ આચાર્યદેવનો ગ્રંથ છે અને આ પણ આચાર્યદેવ બે સત્ય મહાવ્રતના ધારી છે ને. તો બસ પેલી જ વાત લગાવી કે ગડબડ કેમ થાય છે કે તું કોને જાણતો નથી. સવારની ગાથા હેડિંગ, તું કોને જાણતો નથી, ને વિભાગને જાણતો નથી માટે ગડબડ થાય છે. ખ્યાલ આવે હરીશભાઈ? કે અહીંયા આચાર્ય દેવ કહે છે, આ ઉમાસ્વામી દેવ કહે છે અને નિયમસારમાં જે ગાથામાં લખ્યું કુંદકુંદેવે લખ્યું અને ઉમાસ્વામી દેવ જે છે તો કુંદકુંદ આચાર્યના પટ શિષ્ય હતા. તો કુંદકુંદ આચાર્ય દેવ એમ કહે છે કે પારિણામિક ભાવ છે સ્વતત્વ છે અને બાકીના ચાર ભાવ કેવા છે? બહિતત્વ છે. અને અહીંયા પાંચે ભાવોને સ્વતત્વ કહે છે. તો અમારે સમજવું શું? તમે કાંઈ નક્કી કરીને એમને કહો તો ખબર પણ પડે ને કે પેલું એની જગ્યાએ અહીંયા જે તત્વાસૂત્રમાં પાંચે ભાવોને સ્વતત્વ કહ્યું એ એની રીતે સાચું છે અને નિયમસારમાં પારિણામિક ભાવને સ્વતત્વ કહ્યું ને બાકીનાને બહિતત્વ કહ્યું એ એની રીતે સાચું છે. એ શ્રીમદજીનું વાક્ય યાદ રાખું, જ્યાં જ્યાં જે જે યોગ્ય છે તહાં સમજવું તે, એને બરાબર એ પ્રમાણે યથાર્થ રૂપમાં સમજવું જોઈએ, નહીં તો લાભની જગ્યાએ નુકસાન થાય. તો સમજો જરા ધ્યાનથી કે તત્વાસૂત્રમાં જેનો આપણે અત્યારે સ્વાધ્યાય કરી રહ્યા છીએ એમાં આ આત્માના પાંચે ભાવોને સ્વતત્વ કહ્યું ને એ જ્ઞાન પ્રધાન કથન છે. જ્ઞાન પ્રધાન. અને અહીંયા એટલું બતાવવું છે કે આ પાંચે પ્રકારના ઔપશમિક, ક્ષાયોપશમિક, ક્ષાયિક, પારિણામિક, ઔદયિક જે ભાવો થાય છે, રાગ દ્વેષના વિકારી ભાવ હોય કે શુદ્ધ પર્યાય હોય, અશુદ્ધ પર્યાય હોય, મલિન પર્યાય હોય, અપૂર્ણ પર્યાય હોય, પૂર્ણ શુદ્ધ પર્યાય હોય, દ્રવ્ય સ્વભાવ હોય, એ બધું છે કોનું? આત્માનું છે. દ્રવ્ય કે પર્યાય तो अज्ञान प्रधान शैली से तो आगमनी शैली थी कहवामां आवे तो ये कैसे पांचे भावों कोना से आत्माना कहवामां आवे। बराबर समझू। अने ज्यारे दृष्टिनी मुख्यता थी कथन करवामां आवे, शुं कह्युं भाई विनु भाई, दृष्टिनी प्रधानता थी कथन करवामां आवे। बीजा शब्दों में कहिए तो ध्यानो विषय जे छे, ध्यानो विषय आ शेनो विषय कहो, जाणवानी मुख्यता थी वात छे। आ पांचे भावो आश्रय करवा लायक नथी, शुं कह्युं, जाणवा माटे बराबर छे आत्माना पांचे भाव, पण आ पांचे भाव आश्रय करवा लायक एटले अवलंबन लेवा लायक नथी। आमाथी आश्रय करवा योग्य भाव होय तो खाली एक ज छे, कयो भाव? पारिणामिक भाव। तो नियमसारमां जे भावनो आश्रय करवाथी सम्यक दर्शननी प्राप्ति थाय ने, जे भावनु अवलंबन लेवाथी सम्यक दर्शनथी लईने केवल ज्ञानी पर्याय प्राप्त थाय, ए भावने ज स्वतत्व कह्युं। बाकीना चारे भावने शुं कही दीधा? बहि तत्वमां मूक्या। तो त्यां दृष्टिनी मुख्यतानुं कथन छे। અને ગુરુદેવશ્રીના 45 વર્ષમાં જે મુખ્યતા રહી, એમના વ્યાખ્યાનોમાં જે મુખ્યતા રહીને, એ હંમેશા દૃષ્ટિના વિષયની મુખ્યતા રહી, દૃષ્ટિના વિષયને મુખ્ય કર્યું એમને। કે દૃષ્ટિનો વિષય એટલે શું? દૃષ્ટિનો વિષય એટલે શ્રદ્ધાનો વિષય। શ્રદ્ધા એટલે સમ્યક દર્શન કોને મુખ્ય કરે છે? એ સમ્યક દર્શન એ ત્રિકાલી ધ્રુવ ભગવાન આત્મા પંચમ ભાવ એને મુખ્ય કરે છે, બાકી બધાને ગૌણ કરે છે। તો એ અપેક્ષાથી નિયમસારમાં ચારે ભાવોને બહિતત્વ કહ્યા છે અને પારિણામિક ભાવને અંતઃતત્વ અથવા સ્વતત્વ કહેવામાં આવે છે। બરાબર છે? કદાચ થોડું અઘરું લાગ્યું હશે, પણ સમજવાનો પ્રયત્ન, આમ અઘરું નથી એવું, અને થોડું હજુ આપણે એને વધારે સ્પષ્ટ પણ કરીશું, પણ આ બેનો આપણને ખ્યાલ આવે ને કે અહીંયા આને સ્વતત્વ કહ્યું અને એ નિયમસારમાં એને બહિતત્વ કહે છે, તો ત્યાં વાત અલગ છે, અહીંયા વાત અલગ છે। પૂજ્ય સોગાનીજીના શબ્દોમાં કહીએ ને, એમને બહુ સરળ લાગે કે જ્યાં એક અપેક્ષાથી વાત ચાલતી હોય ત્યાં વચ્ચે બીજી ટાંગ ન લગાવી, એવી જાતિના શબ્દોનો પ્રયોગ કર્યો છે ત્યાં એમને। બરાબર છે? આપણા કદાચ નેમચંદ કાકાનું નામ તો કોઈએ સાંભળેલું હશે, નેમચંદ કાકાનું। તો એ શું છે, નેમચંદ કાકા અમારા એ બાજુનું એક ગામ છે, વાસણા, વાસણા એમનું ગામ વાસણા। અને એ જે પરણ્યા હતા ને, એ જે એમની સાસરી થાય એ જવુંદરા, ગામનું નામ શું છે પ્રફુલભાઈ? જવુંદરા। અને એ ક્યાંના? વાસણાના। અને વાસણાથી જવુંદરા જવું હોય ને તો વચ્ચે નદી આવે, બટુકભાઈ વચ્ચે શું આવે? નદી આવે। ખાલી આ બાજુથી આ બાજુ જાઓ એટલે વાસણ આવી જાય, ને આ બાજુથી આ બાજુ જાઓ રાયચંદભાઈ એટલે શું આવી જાય? જવુંદરા આવી જાય। એ બહુ સરસ દ્રષ્ટાંત આપતા હતા કે લગ્ન થયા ને, અને પછી તો પછી કહે કે મારા ઘરેથી છે એ પછી નદી ક્રોસ કરીને આ બાજુ મારા ઘરે આવે તો પછી ગામવાળા બધા એમ કહે કે વહુ આવ્યા, વહુ આવ્યા, વહુ આવે એમ કહે। અને પછી અહીંયાથી પાછા એમના ઘર બાજુ જાય ને તો પછી પેલા બધા લોકો શું કહે, રમેશભાઈ દીકરી આવી, દીકરી આવી, દીકરી આવી। તો મારો પ્રશ્ન એ છે, નદીમાં શું છે શાંતિભાઈ? એવું નદીમાં શું ચક્કર છે કે આ બાજુથી આ બાજુ જાય તો વહુ થઈ જાય ને આ બાજુથી આ બાજુ દીકરી થઈ જાય? બોલો સુરેશભાઈ, શું છે કમાલ નદીની? હે કે નદીની કોઈ કમાલ નથી ત્યાં આગળ, ખ્યાલ હે? એ જ વ્યક્તિ છે, એ જ વ્યક્તિને સાસરીની અપેક્ષાએ એને વહુ કહેવાય અને પિયરની અપેક્ષા એને શું કહેવામાં આવે છે? દીકરી કહેવામાં આવે છે। બસ એવી જ રીતે અહીંયા આગમની શૈલીમાં જે ભાવોને નિજ તત્વ કહેવામાં આવે છે, એ ભાવોને અધ્યાત્મની શૈલીમાં બહિતત્વ, પરતત્વ, બહિર્ભાવ કહેવામાં આવે છે। બસ એ જ ભાવને પણ પ્રયોજન સમજો કે આગમની શૈલી છે કે અધ્યાત્મની શૈલી છે, ત્યાં કોઈ કન્ફ્યુઝન નથી થતા। સાસ ઘડીકમાં તમે વહુ કહો, ઘડીકમાં સાસુ, કોઈ તમારું કોઈ બોલવાનું ઠેકાણું ખરું? હા, ત્યાં આપણે નય વિભાગને બરાબર જાણીએ છીએ, જાણીએ છીએ ને? અને અહીંયા આપણે ગોથું ખાઈ જઈએ છીએ તો કહે છે કે નહીં ચાલે, નય વિભાગને બરાબર સમજવું પડશે ભાઈયા। જો શું કહે છે, જીવના અસાધારણ ભાવો પાંચ છે, ઔપશમિક, ક્ષાયિક, ક્ષાયોપશમિક, ઔદયિક અને પારિણામિક. હવે પાંચે પ્રશ્નોને સાથે કાલની જેમ પહેલાં વાંચીને પછી કંઈકનો ખુલાસો કરીશું, એટલે થોડી દ્રઢતા વધારે થતી જાય આપણે. બરાબર? જુઓ, ઔપશમિક ભાવ કોને કહે છે? તો કર્મોના ઉપશમ સાથે સંબંધ રાખવાવાળો આત્માનો જે શુદ્ધ ભાવ તેને ઔપશમિક ભાવ કહે છે. પછી બીજો નંબર કોનો આવ્યો? ક્ષાયિક ભાવ. બિલકુલ બરાબર. કોઈ ઊંઘમાંથી ઉઠાડે ને રાત્રે 12 વાગે તો એ ખ્યાલ આવ્યો. ઔપશમિક પછી કોનો નંબર આવે? ક્ષાયિકનો. ક્ષાયિક ભાવ કોને કહે છે? તો ઉપરનું અમુક તો કોમન આવશે, કર્મોના. પછી ઉપશમની જગ્યાએ શું આવી ગયું? ક્ષય સાથે સંબંધ રાખવાવાળો આત્માનો જે, પછી શું આવ્યું અહીંયા? અત્યંત શુદ્ધ ભાવ. બરાબર છે? એને ખોલીશું કે ત્યાં શુદ્ધ લખ્યું, અહીંયા અત્યંત શુદ્ધ કેમ લખ્યું? બરાબર, અત્યંત શુદ્ધ ભાવ તેને કયો ભાવ કહે છે? ક્ષાયિક ભાવ કહે છે. પછી ત્રીજો પ્રશ્ન, ક્ષાયોપશમિક ભાવ કોને કહે છે? તો પાછું આવ્યું, કર્મોના કોની સાથે? ક્ષયોપશમ સાથે સંબંધ રાખવાવાળો આત્માનો જે ભાવ, હવે એમાં કાંઈ ન લખ્યું આપણે, શુદ્ધ અત્યંત શુદ્ધ એવું કાંઈ નહીં, જે ભાવ તેને ક્ષાયોપશમિક ભાવ કહે છે. પછી ઔદયિક ભાવ કોને કહે છે? તો કર્મોના ઉદય સાથે સંબંધ રાખવાવાળો આત્માનો જે કયો ભાવ? વિકારી ભાવ, તેને ઔદયિક ભાવ કહે છે. અને પાંચમો પ્રશ્ન, પારિણામિક ભાવ કોને કહે છે? પંચમ ભાવ કોને કહે છે? તો જુઓ એની કમાલ જુઓ જરાક. એ બધા કરતાં એનું ન્યારું રૂપ છે, અલગ છે. તો શું કહે છે? એ શું બોલે છે? પોતાનો પરિચય આપે છે. કર્મોના ઉપશમ, ક્ષય, ક્ષયોપશમ અને ઉદય, જે ઉપર ચાર કહ્યા ને, એ કર્મોના ઉપશમ, ક્ષય, ક્ષયોપશમ અને ઉદયની અપેક્ષા રાખ્યા વિના જીવનો જે સહેજ સ્વભાવ, નેચરલ જે સહેજ સ્વભાવ કોઈએ બનાવ્યો હોય એમ નહીં, પુરુષાર્થી પ્રગટ કર્યો હોય એમ નહીં, જે સહેજ સ્વભાવ ઉત્પાદ વ્યય નિરપેક્ષ ધ્રુવ એક રૂપ રહેવાવાળો ભાવ તેને પારિણામિક ભાવ કહે છે. આ પાંચ ભાવની વ્યાખ્યા થઈ. હવે એક એકને આપણે સ્પષ્ટ કરીએ છીએ. બરાબર? જુઓ, પહેલો ભાવ, ઔપશમિક ભાવ કોને કહે છે? બરાબર? તો શું કહે છે? કર્મોના ઉપશમ સાથે સંબંધ રાખવાવાળો આત્માનો ભાવ. તો જો અહીંયા સમજો કે દરેકમાં કર્મની સાથે જોડાણ કર્યું છે ને, કર્મની સાથે, તો કર્મોના ઉપશમ સાથે સંબંધ રાખવા, તો બહારમાં આ જે કર્મ છે એ કર્મનું ઉપશમ એટલે કર્મનું દબાવવું, ઉપશમ એટલે કર્મનું દબાવવું, ક્ષય એટલે કર્મનો નાશ થઈ જવો. બેમાં અંતર ખાલી સમજી લો. પહેલાં ઉપશમ એટલે કર્મનો નાશ નહીં, પણ કર્મનું શું થવું? ખાલી દબાવવું. અને ક્ષય એટલે કર્મનો શું થઈ જવો? નાશ થઈ જવો. જેમ કે શાસ્ત્રમાં એને દ્રષ્ટાંતિ સમજાવે છે, પાણી હોય ને, પાણી, તો પાણી જે છે ડહોળું પાણી હોય, ડહોળું પાણી તો થોડો ટાઈમ ઠરે તો કચરો શું થાય? નીચે બેસી જાય. તો ઉપરનું પાણી કેવું થઈ જાય? શુદ્ધ થઈ જાય. પણ કચરો દબાયેલો છે, સત્તામાંથી કચરાનો નાશ થયો નથી. પાછું આમ થાય એટલે પાછું પાણી કેવું થઈ જાય? ડહોળું થઈ જાય. તો પેલું દબાયેલું છે ને, તો એવી રીતે અહીંયા કહે છે, બહારમાં કર્મનો ઉપશમ થયો છે, દબાયેલા છે, હજુ જડમૂળમાંથી નાશ થયો નથી. તો આ બાજુ બહારમાં કર્મનો ઉપશમ, અને એ વખતે જીવમાં એ કહે છે રાગાદિ વિકારી ભાવ મિથ્યાત્વ આદિનો ઉપશમ થવો, દબાવવું અહીંયા. તો એવા પ્રકારનો જે જીવનો ભાવ છે એને આત્માનો ઔપશમિક ભાવ કહેવામાં આવે છે. જુઓ, સરળ કરીને આપણે સમજીશું અનેક એક વાતને, કે અહીંયા બહારમાં કર્મનો ઉદય કાંઈ કરાવે છે વાત સિદ્ધ નથી કરવી. એક વાત બરાબર સમજો પ્રફુલ્લભાઈ, કર્મનો ઉદય જીવને કંઈ કરાવે છે એ સિદ્ધ નથી કરવી. સવારે કરતા કર્મ અધિકાર ચાલી રહ્યો છે આપણે, બરાબર છે કે નહીં? અને એ તો મોટો સિદ્ધાંત છે આ, કે એક દ્રવ્ય બીજા દ્રવ્યને કાંઈ કરે નહીં, સમયસારની ગાથા નંબર 3. દરેક દ્રવ્ય પોતાના ગુણ પર્યાયને અડે સ્પર્શે, પણ એક દ્રવ્ય બીજા દ્રવ્યને કાંઈ કરે નહીં. વ્યાખ્યા લખી છે અહીંયા આગળ, છે વ્યાખ્યા. દ્રવ્ય કોને કહેવાય? ગુરુદેવશ્રીએ સભામાં પ્રશ્ન પૂછ્યો હતો, બધા બેઠા હતા એ વખતે ચર્ચામાં, કે દ્રવ્ય કોને કહેવાય? તો ગુણોના સમૂહને શું કહેવાય? ગુણોના સમૂહને દ્રવ્ય કહેવાય. હવે મોટા પંડિતો બેઠેલા હોય, ગુણોના સમૂહને દ્રવ્ય કહેવાય. ગુરુદેવે જ્યારે પ્રશ્ન પૂછ્યો હોય કે દ્રવ્ય કોને કહેવાય, તો એવો ઉત્તર તો હોય ને ગુણોના, ગુરુદેવ એવો થોડી અપેક્ષા રાખતા હોય. તો દ્રવ્ય કોને કહેવાય? તો ઉત્તર છે, દ્રવ્ય એને કહેવાય કે જેને પોતાનું કાર્ય કરવા માટે બીજા સાધનોની રાહ ના જોવી પડે. સમજો ધ્યાનથી વાતને. મારે મારી પર્યાયમાં ધર્મની પ્રાપ્તિ કરવી છે, તો એ કહે છે મારે ધર્મની પ્રાપ્તિ કરવી છે તો મારે બીજાની રાહ જોવી પડે નહીં, એને દ્રવ્ય કહેવામાં. એવી રીતે સમજો, અહીંયા જે ઔપશમિક ભાવ આત્માનો કહ્યો ને, તો આત્મામાં જે ઔપશમિક ભાવ પ્રગટ થયો, તો આ બાજુ બહારમાં કર્મોનો શું છે? ઉપશમ છે. તો અહીંયા જે આત્મામાં જે ઉપશમ થયો છે, ભાવમાં જે ઉપશમ થયો છે, એ ઉપશમ થયો એના પોતાના કારણે થયો છે. પોતાના કારણે એને પોતામાં ઉપશમ કરવા માટે, રાગાદિ મિથ્યાત્વને ઉપશમ કરવા માટે એ કોઈ કર્મનો ઉપશમ થાય બહારમાં, એની એને કોઈ રાહ જોવી પડતી નથી. કેમ કે દ્રવ્ય કોને કહેવાય? કે જેને પોતાનું કાર્ય કરવા માટે બીજાની રાહ જોવી પડે નહીં. પણ એવો સાથે કાલ પ્રત્યાશક્તિનો એવો નિયમ છે કે આ બાજુ જીવમાં ઔપશમિક દશા થાય ને, એ વખતે બહારમાં કર્મનો ઉપશમ થાય થાય ને થાય. આ બાજુ ભગવાનને કેવલ જ્ઞાન થાય, તો આ બાજુ કહેશે ઘાતી કર્મનો નાશ થાય થાય ને થાય. અહીંયા ભગવાનને અનંત ચતુષ્ટય પ્રગટ થયા, અને આ બાજુ બહારમાં ઘાતી કર્મનો નાશ ન થાય એમ બને નહીં. અંદરમાં સિદ્ધ દશા પ્રગટ થઈ અને બહારમાં 8 કર્મો ઊભા હોય એમ બને નહીં. પણ શ્રેયસભાઈ સમજો, પણ 8 કર્મોનો નાશ થયો માટે સિદ્ધ દશા પ્રગટ થઈ એમ નથી. અને અહીંયા સિદ્ધ દશા પ્રગટ થાય એ વખતે 8 કર્મોનો નાશ ન થાય એમ પણ ના હોયા, પણ એ કર્મોનો નાશ થયો માટે સિદ્ધ દશા પ્રગટ થઈ કે એમ બિલકુલ નથી આ. અને અહીંયા સિદ્ધ દશા પ્રગટ થાય એ વખતે 8 કર્મોનો નાશ ન થાય એમ પણ ન બને, થાય થાય ને થાય. એવો સહેજ નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. કયો સંબંધ કહેવામાં આવે છે એને? નિમિત્ત નૈમિત્તિક. કરતા કર્મ સંબંધ નથી. કયો સંબંધ નથી? કરતા. કરતા કર્મ એટલે તો શું થઈ ગયું? એ કર્મ કરાવે છે, એ કરતા કર્મ થયો, એ કરતા કર્મ નથી. ગુરુદેવ કહેતા ને, કર્મ વિચારે કોણ, ભૂલ મેરી, એ કર્મ નથી કરાવતા ભાઈયા, એ તો જડ છે ને, પુદગલ છે, એ શું કરાવે? જો સમજો, એક એક વાત બહુ સુંદર વાતો છે. એક એક સમજરા ધ્યાનથી વાત, કે આ બધી વ્યાખ્યાઓમાં, પાંચેય વ્યાખ્યામાં સ્ટાર્ટિંગ ક્યાંથી થયું રમેશભાઈ? સ્ટાર્ટિંગ ક્યાંથી? કર્મ 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 કર્મ. તો એને પણ થોડું સમજો, આ 5 ભાવોના સ્વરૂપને સમજવા માટે કર્મને પણ થોડું સમજી લો, તમને બહુ આનંદ આવશે. કેમ કે આ કર્મ કહ્યા અને ઉપશમ કહ્યું તેની ગોઠવણી કઈ રીતે છે? બાગડાજી સમજના જરા ધ્યાન છે, કે કર્મ 4 ઘાતી કર્મ છે અને 4 અઘાતી કર્મ, બરાબર છે ને? 8 કર્મ મુખ્ય, આમ તો અનંત પ્રકારના કર્મ છે, પણ એને શોર્ટિંગ કરીને કેટલા કર્યા? 8. એમાં 4 ઘાતી ને 4 અઘાતી કર્મ. ઘાતી કર્મમાં કયા કયા આવશે? જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય અને અંતરાય. ફરીથી, જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય, અંતરાય. અઘાતી કર્મમાં, અઘાતી કર્મ, આયુકર્મ, નામકર્મ, ગોત્રકર્મ, વેદનીય. ફરીથી, આયુકર્મ, નામકર્મ, ગોત્રકર્મ અને વેદનીય કર્મ. અઘાતી કર્મ ને અઘાતી કર્મ એ શું ચીજ છે? ઘાતી કર્મ ને અઘાતી કર્મ, રમેશભાઈ, ઘાતી કર્મ કોને કહેવામાં આવે? કે જે આત્માના જ્ઞાન, દર્શન, ચારિત્ર વગેરે અનુજીવી ગુણો છે ને, એને ઘાતવામાં, જે નિમિત્ત કારણ હોય એને ઘાતી કર્મ કહેવામાં આવે. એ કર્મનો ઉદય હોય ને ત્યાં સુધી આત્મામાં એ પૂરું કેવલ જ્ઞાન, વિતરાગતા, સમ્યક દર્શન વગેરે જોવામાં આવતા નથી. એટલે કે આત્મામાં શ્રદ્ધા નામનો ગુણ છે, જ્ઞાન નામનો ગુણ છે, ચારિત્ર નામનો ગુણ છે, સુખ નામનો ગુણ છે, વીર્ય નામનો ગુણ છે. એ બધા ગુણોની પર્યાય શુદ્ધ પ્રગટ થવી જોઈએ ને. એ પ્રગટ નથી થતી તો બહારમાં નિમિત્તમાં ઘાતીકર્મ છે કે અઘાતીકર્મ? ઘાતીકર્મ એ આત્માના ગુણોને ઘાતવામાં નિમિત્ત છે. એક વાત હરીશભાઈ. હવે બીજા કયા કર્મ કહ્યા? અઘાતીકર્મ. અઘાતીકર્મ ચિમનભાઈ, અઘાતીકર્મ કોને કહેવાય? એ આત્માના ગુણોને નથી ઘાતતા, આત્માના ગુણોને નથી ઘાતતા. અરહંત ભગવાન, મહાવીર ભગવાન છે ને, સિમંદર ભગવાન વર્તમાનમાં બિરાજે છે મહાવીદેહમાં, એમને ઘાતીકર્મનો નાશ કર્યો છે. બોલીએ છીએ ને આપણે શાંતિપાઠમાં, ઘાતીકર્મજીન નાશ કરી પાયો, તો એમને ઘાતીકર્મનો નાશ કર્યો છે. એટલે એમને અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત સુખ, અનંત વીર્ય પ્રગટ થયા છે. પણ એમને હજુ અઘાતીકર્મનો નાશ કર્યો નથી. એટલે એમને આયુકર્મ પણ છે, નામકર્મ પણ છે, ગોત્રકર્મ પણ છે, વેદનીય કર્મ પણ છે. જો આયુકર્મ ના હોત તો અત્યારે ત્યાં ના હોત, ક્યાં હોત? એ સિદ્ધ દશામાં હોત, બરાબર છે ને? તો ચાર અઘાતીકર્મ એમને જોવામાં આવે છે. પણ અઘાતીકર્મ અઘાતી એટલે આત્માના ગુણોને ઘાતતા નથી. અઘાતીકર્મના નિમિત્તથી શું થાય? કે અઘાતીકર્મના નિમિત્તથી બાહ્ય સામગ્રી મળે. શું મળે? આ શરીર મળે, બહારમાં સંયોગો જે કાંઈ મળે, આયુકર્મ આ પ્રમાણે બહારમાં સ્થિતિ દેહની જોવામાં આવે, બહારમાં પુણ્યનો ઉદય, પાપનો ઉદય જે કાંઈ જોવામાં આવે ને, એ બધું કયા કર્મોનું ફળ છે? અઘાતી કર્મોનું ફળ છે. તો આ જીવને અઘાતી કર્મનું ફળ બહારમાં મળે છે એ કોઈ ટેન્શનનું કારણ નથી. સમજી ગયા ને? અઘાતી કર્મ એ કોઈ બહુ ટેન્શનવાળા નથી. ખાલી કર્મની તરફથી વાત કરીએ તો હં, બાકી તો એક કર્મ ટેન્શનવાળા નથી પાછા. કેમ કે કર્મ તો કેવા છે? જડ છે. તો પણ એકે ટેન્શનવાળા, પણ બેમાં ભેદ કરીએ ને તો ટેન્શનવાળા કયા છે? ઘાતી કર્મ છે, કે આત્માના ગુણોને ઘાતવામાં નિમિત્ત છે. તમને એક વાત ખ્યાલ હશે, કદાચ શ્રીમદ રાજચંદ્રજી અપૂર્વ અવસરમાં બહુ સરસ એક વાત કરી છે આ ઘાતીકર્મ સંબંધમાં. ઘાતીકર્મ ને અઘાતીકર્મ વચ્ચેનું અંતર બતાવ્યું છે એમને, કે અઘાતીકર્મ જે રહ્યા ને એમાં કેટલો દમ છે. શ્રીમંદર ભગવાનને અઘાતીકર્મ છે પણ એમાં દમ કેટલો શ્રેયસ ભાઈ, કેટલો દમ છે અઘાતીકર્મમાં. તેમને લખ્યું કે હા, શું છે રાજનભાઈ? હા, બડી સિંદરીવત આકૃતિ માત્ર જો. બડી સિંદરીવત એટલે શું રમેશભાઈ? કે જે આ કાથી હોય છે ને, કાથી દોરડું હોય ને, આ પાનના ગલ્લા ઉપર લબડાવે છે ને, અમારે ત્યાં હું કરે આમ લબડાવેલું હોય ને, જેને પેલા એવી આદત હોય ને, એ ત્યાં ગાડી જેને સળગાવે એ પ્રમાણે, તો એ આખી આમ નીચેથી આટલે સુધી લટકાવેલી હોય ને, આમ સળગાવી હોય તો એ આમ પજરતું પજરતું કહેવાય ને, આમ આમ સળગતું હોય અને સળગતું સળગતું ઉપર જાય, આમ બિલકુલ તમને એકદમ આખી લાંબી લાઈન દેખાય. હવે મારું કેવું છે કે જે આખી દેખાય છે ને બિલકુલ, એનાથી બિલ્ડિંગ બંધાય કે ના બંધાય બટુકભાઈ? બોલો, એનાથી બિલ્ડિંગ બંધાય? બાંધવું હોય તો? કેમ કે એનામાં તાકાત કેટલી છે? આમ આંગળી અડાડો તો શું થાય? આમ આંગળી અડાડો તો બિલકુલ દેખાય છે, પણ એમાં કોઈ આમ કરો ને પડી જાય. એવી રીતે કહે છે, ઘાતીકર્મનો નાશ થયા પછી જે અઘાતીકર્મ છે ને, એ અઘાતીકર્મમાં બડી સિંદરીવત આકૃતિ માત્ર. તો પહેલાં તો કયા કર્મનો નાશ કરવાની વાત છે? એટલા માટે ઘાતીકર્મનો. તો ચાર થઈ ગયા ને શરદભાઈ, ચાર ઘાતીકર્મ અને ચાર અઘાતીકર્મ, બરાબર? હવે સમજો એક પછી એક વાત જરાક. આ તમે સમજો ને એક બે પીરિયડ આપણા, તો તમને એટલું હલકું ફૂલકું થઈ જશે, ખૂબ આનંદ આવશે તમને. ઘાતીકર્મમાં ચાર, જ્ઞાનાવરણ બોલો જો, પછી દર્શનાવરણ, મોહનીય અને અંતરાય. ચાર થઈ ગયા. હવે જોયો જરા, જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય અને અંતરાય. તો સામે આપણે જરા સમજો, વિનય પાઠમાં પહેલું બોલીએ છે, અનંત ચતુષ્ટય કે ધની તુમહી હો સિરતાજ, બોલીએ છે ને? તો ભગવાન અનંત ચતુષ્ટયના ધારક છે. અનંત ચતુષ્ટય એટલે શું? અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત સુખ, અનંત વીર્ય. જુઓ ભાઈ, રોજ ભગવાનના દર્શન કરવા આપણે જઈએ છીએ ને, તો જે ભગવાનના દર્શન કરીએ છીએ ને, તો એમને પોતાની પર્યાયમાં કયા ગુણો પ્રગટ કર્યા છે, એમને કેવા વિકારી ભાવોનો નાશ કર્યો છે, એમને શું ગુણો પ્રગટ કર્યા છે, એ આપણને ખ્યાલ હશે ને, તો આ તત્વા સૂત્રમાં લખે છે કે આપણે ભગવાનને નમસ્કાર કેમ કરીએ છીએ, કે વંદે તદ્ગુણ લબ્ધે. શું કહ્યું? વંદે તદ્ગુણ, તદ્ગુણ એમના ગુણો, લબ્ધે, લબ્ધે એટલે મારી પર્યાયમાં એમને જે ગુણો પ્રગટ કર્યા છે એ મારામાં પ્રાપ્તિ કરવા માટે હું નમસ્કાર કરું છું. કોઈ ભગવાનને પ્રસન્ન કરવા માટે નહીં, કે ભગવાનને શું કહેવાય, રોજ દર્શન કરીએ તો ભગવાન પ્રસન્ન થાય અને મારે ઘરમાં કોઈ જાતની તકલીફ ના પડે, એવું નહીં. આ પણ ભગવાને જે ગુણો પોતાની પર્યાયમાં પ્રગટ કર્યા છે, કર્મોનો નાશ કર્યો છે, તો મારી દશામાં એ પ્રગટ થાય, તો એના માટે ભગવાને કયા ગુણો પ્રગટ કર્યા એ આપણા જ્ઞાનમાં હોય ને, તો ભગવાનની પૂજા ભક્તિ કરતી વખતે આનંદ વિશેષ આવે. મને યાદ તો અત્યારે ઘણું ઘણું યાદ આવે છે, પણ થોડું આપણે આગળ પણ વધવું છે. નિયમસારની 71-75 મોટે ભાગે ગાથા છે, એમાં 5 પરમેષ્ટિની સ્તુતિ છે. તમે વાંચજો ઘરે જઈને, તૈયાર કરજો. આ 10 દિવસ તો આ જ કરવા જેવું છે ભાઈ, બીજું બધું કાંઈ કરવા જેવું નથી. આ હા છે ને, 5 ગા હા હા છે ને, બરાબર છે. અમારા માતા બહેનો જવાબ આપે છે, ભાઈઓ કેમ જવાબ, હું તમારી પાર્ટીમાં હું એકલો રહી ગયો પછી આ બધા. એવું નહીં સમજવું, ઘણા મતોમાં એવું હોય છે, ઘણા સંપ્રદાયમાં, કે જુઓ ભાઈઓને બિચારાને કમાવામાંથી ટાઈમ ના મળે. તો માતા બહેનો ધર્મ કરે ને, કોઈક બતાવે એવી જગ્યાએ કે જુઓ એવું હોય છે કે એમને ભલે ટાઈમ ના મળે, પણ તમે ધર્મ કરો ને અને પછી આ સ્વાહા કરીને ટ્રાન્સફર કરો તો અડધું પુણ્ય ભાઈઓને ટ્રાન્સફર થઈ જાય. એવું હોતું નથી હોય, બ્રહ્મા ના રહેતા, ખ્યાલ આવ્યો કે ના, બ્રહ્મા નહીં રહેતા. અને નેમચંદ કાકા ફરી યાદ આવે છે, તમને કહું, એમણે ત્યાં કહ્યું પણ હતું કે જુઓ માતા બહેનોને કે કે આ એમની ભાષા તમને કડક હતી, બહુ એ રીતે કહે કે આજે હોય ને તમારા ઘેરથી એમને મંદિરે ના આવતા હોય, પૂજામાં ના આવતા હોય, સ્વાધ્યાયમાં ના આવતા, ધર્મની રુચિ ના હોય અને તમને કણગડત કરતા હોય ને, તો એમને શાંતિથી સમજાવવા, નહીં તો આ બળદિયા જલ્દી નહીં સુધરે એમ કહેતા હતા. હા, એમના શબ્દો છે આ, રાયચંદભાઈને તો ખબર હશે. અને અમારા ગામના તો બાજુમાં હતા ને, તો એ કે દાદરમાં બહુ ટાઈમ રહ્યા, તમને તો ખ્યાલ છે ને. તો એ પછી શું કહે કે જુઓ એ જ્યારે આમ શું કહેવાય, ફ્રેશ મૂડમાં હોય ને, બહુ ઓફિસમાંથી લડાઈ ઝઘડા કરીને એ વખતે નહીં કહેવાનું, પાછી શાંતિથી કહેવાનું. જુઓ તમને શું કહે, તમને મારા વગર નથી ચાલતું, મને તમના વગર નથી ચાલતું. હવે વાત એવી છે કે હું તો ધર્મ કરું છું અને સ્વાધ્યાય કરું છું, પૂજા પાઠ કરું છું, અને હું તો અહીંયાથી મારો દેહ છૂટશે તો હું સ્વર્ગમાં જઈશ, અને તમે તો આખો દિવસ પાપ 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 કરો છો તો પાપના ફળમાં તમે તો નરકમાં જશો, અને આપણે કાયમ સાથે તો રહેવું છે, બરાબર છે કે નહીં. હવે સાથે રહેવું છે તો સ્વર્ગમાં રહેવું સારું કે નરકમાં રહેવું સારું, બરાબર? આમ તો સ્વર્ગમાં રહેવું, રહેવાનું તો પંચંગ, પણ સમજાવું કેવી રીતે આ બળદિયાને, એમ કહે પછી. તો એ પછી એમ કહે કે જુઓ આ રીતે તમે શાંતિ સમજાવો, તો પછી એમ તો નહીં કે નરકમાં રહેવું, કે આપણે સાથે આવતા ભાવમાં પણ આપણે સાથે રહેવું છે અને આત્માની આરાધના કરીને સાથે મોક્ષે જઈશું. અને આવો રાગ આવે, સીતાજીને આવો રાગ આવ્યો, તમે વાંચો પ્રથમાનું યોગ તો ખબર પડે પ્રફુલભાઈ, સીતાજી 16માં સ્વર્ગમાં છે પ્રતિન્દ્રની પર્યાયમાં, અને રામચંદ્રજી આત્માની આરાધના કરતા હતા, નગ્ન દિગંબર સાધુ હતા. અને સીતાજીને અવધિ જ્ઞાનથી જોડ્યું કે રામચંદ્રજીનો જીવ ક્યાં છે, અવધિ જ્ઞાનથી ખ્યાલ આવ્યો કે આ પ્રમાણે છે, તો એ પ્રતિન્દ્રની પુરુષની પર્યાય, પુરુષની પર્યાય, અને ત્યાંથી સીતાજીનું રૂપ ધારણ કરીને નીચે આવે છે, નીચે સીતા. અને પછી રામચંદ્રજીને કહે છે કે તમે હમણાં મોક્ષમાં ના જતા, સમય દ્રષ્ટિ છે, આવો રાગ આવે છે, બોલો હવે, હમણાં મોક્ષમાં નહીં જતા, આપણે તમે અહીંયાથી આવો સ્વર્ગમાં આવો, અને હું સ્વર્ગમાં છું ને આપણે સાથે રહીશું, અને પછી આત્માની આરાધના દીક્ષા ધારણ કરીને સાથે મોક્ષે જઈશું, બોલો આવો ભાવ આવે છે. પણ રામચંદ્રજી સ્વરૂપમાં લીન હતા અને કેવળ જ્ઞાન પ્રાપ્ત કરીને મોક્ષે ચાલ્યા ગયા. તમારો કહેવાનો ભાવ છે એવી રીતે કાકા કહેતા કે સમજાવું, અને પછી કે એ વાત તો બરાબર છે, વાત તો એવી રીતે કે વાળજો તમે, ઉતાવળ નહીં કરતા એમ કહેતા હતા. હા, તો સમજો જરા ધ્યાનથી કે અનંત ચતુષ્ટય કહ્યા ને, અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત સુખ અને અનંત વીર્ય. તો ભગવાન અનંત ચતુષ્ટયના ધારક છે, તો એ 4 પ્રગટ કર્યા ને, તો સામે 4 કર્મનો શું કર્યો, નાશ. કયા 4 કર્મનો? 4 ઘાતી કર્મનો શું કર્યો, એમને નાશ કર્યો. કયા 4 ઘાતી કર્મ? જ્ઞાનાવરણ, દર્શનાવરણ મોહની અને અંતરાય. તો બિલકુલ સરળ થઈ જશે. તમે જોજો હવે કે જ્ઞાનાવરણનો નાશ થયો ને, આવરણ 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 ખસી ગયું અહીંયાથી, જ્ઞાનાવરણનો નાશ થયો તો આ બાજુ અનંત જ્ઞાન પ્રગટ થયું. દર્શનાવરણનો નાશ થયો, બોલો, અનંત દર્શન પ્રગટ થયું. મોહનીયનો નાશ થયો, અનંત સુખ પ્રગટ થયું. અને અંતરાયનો નાશ થયો તો અનંત વીર્ય પ્રગટ થયું. તો આ બાજુ ચાર ઘાતી ક્રમનો નાશ થયો તો આ બાજુ અનંત ચતુષ્ટય પ્રગટ થઈ ગયા. અને બીજી રીતે કહું તો આ બાજુ ચાર ઘાતી ક્રમને એને નાશ કરવો પડ્યો નથી, આ બાજુ અંદરમાં સ્વરૂપમાં ઠર્યા ને, બોલીએ છે ને સમવસરણ સ્તુતિમાં, કેટલી સુંદર સ્તુતિ છે, સ્વરૂપે ડૂબેલા વાહ, સ્વરૂપે ડૂબેલા, બસ એ સ્વરૂપમાં ડૂબ્યા ને, સ્વરૂપમાં ડૂબ્યા તો અંદરમાં સહેજ ચતુષ્ટય છે, સહેજ ચતુષ્ટય આપણામાં પણ છે બધામાં. તો સહેજ ચતુષ્ટય હતા તો સ્વરૂપમાં ડૂબ્યા તો અનંત ચતુષ્ટય પ્રગટ થયા. ગુરુદેવના શબ્દોમાં કહીએ તો પ્રાપ્તની પ્રાપ્તિ થાય થાય ને થાયા. એ લીંડી પીપરને ઘસે ને તો તીખા 64 પોરી આવે કે ના આવે? અને ઉંદરની લીંડીને ઘસે તો, ઉંદરની લીંડી હોય ને એને ઘસે તો બોલો તીખાશ આવે કે ના આવે? કેમ ના આવે? એના જેવી તો હોય છે, પણ એમાં છે નહીં તો તીખાશ આવે ક્યાંથી? અને લીંડી પીપરમાં તો તીખાશ છે તો એમાંથી આવે છે. હું પાછી એ પેલું ઘસવામાં આવે છે, પેલું પથ્થર છે, ખલ છે, એમાંથી અંદરમાંથી આવે છે. એમ કહે છે આ આત્મામાં અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત સુખ, અનંત વીર્ય એના ગર્ભમાં ભરેલા છે. ભાઈયા, પંચ પરમેષ્ટિની દશાઓ ભગવાન આત્માના ગર્ભમાં ભરેલી છે. સ્વામીજી ખૂબ કહેતા મિથ્યાત્વના ગર્ભમાં અનંત ભવ છે, મિથ્યાત્વના ગર્ભમાં અનંત ભવ છે, અને ભગવાન આત્માના ગર્ભમાં અનંત ભગવંતોની પર્યાયો પડેલી છે. તારામાં કાઢવાની તાકાત જોઈએ. આ તો સમજો હવે કે એ અહીંયા સ્વરૂપમાં ડૂબ્યા ને, તો સ્વરૂપમાં ડૂબ્યા તો અંદરમાં જે હતું એ બહારમાં આવી ગયું. અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત સુખ, વિદ્ય પ્રગટ થયા તો આ બાજુ જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહની, અંતરાયનો શું થઈ ગયો? નાશ થઈ ગયો. આ બરાબર છે. તો અહીંયા જે કર્મ આવે ને, કર્મનો ઉપશમ, કર્મનો ક્ષય ઉપશમ, કર્મનો ક્ષય, કર્મનો ઉદય, તો ચાર કર્મ જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહની અને અંતરાય. હવે બરાબર સમજો, પહેલો પ્રશ્ન આપણો, બીજો પ્રશ્ન આવ્યો, કયો ભાવ આવ્યો પ્રફુલભાઈ? કયો ભાવ છે હરીશભાઈ? કયો ભાવ છે બીજા પ્રશ્નમાં? ઔપશમિક ભાવ કોને કહે છે? તેનો ઉત્તર છે કર્મોના ઉપશમ સાથે સંબંધ રાખવાવાળો આત્માનો જે ભાવ તેને ઔપશમિક ભાવ કહે છે. ઉપશમ એટલે કહ્યું ને, ઉપશમ એટલે શું? દબાયેલું. ઉપશમ એટલે દબાયેલું. જેમ અમારે સ્કૂલમાં હોય ને, સ્કૂલમાં છોકરાઓ કેવા હોય, અમુક તોફાની હોય ને, તો ક્લાસમાં ટીચર હોય તે વખતે શું હોય, એકદમ કેવા હોય, જાણે આમ કહેવાય ને, બિલકુલ, હા શું કહેવાય ને, ડાયર્ડ, હા ડાયર, ડમરા થઈને બેસી જાય, ડાયર ડમરા થઈને બેસી જાય એકદમ. અને જ્યાં ક્લાસમાંથી જે ટીચર છે થોડાક આમ ખસ્યા તો જો કમ્પ્લેન કમ્પ્લેન ચાલે, માને એ વખતે એની તોફાની વૃત્તિને શું કરી છે, એને દબાવેલી છે. તોફાની વૃત્તિનો નાશ નથી થયો, તોફાની વૃત્તિને એને માત્ર દબાવેલી છે. એમ અહીંયા શું કહે છે, કર્મો આ બાજુ શું થયા છે, દબાયા છે, પણ એની તોફાની વૃત્તિનો નાશ થયો નથી. એ આ બાજુ જીવમાં રાગ દ્વેષની વૃત્તિ એટલો સમય દબાવેલી છે. અને એક એવા પ્રકારની સ્થિતિ હોય છે કે યુનિવર્સિટી વગેરે જે હોય છે ને, ત્યાં એક લાઇબ્રેરી હોય છે, અલગથી યુનિવર્સિટીની લાઇબ્રેરી હોય છે, જ્યાં બધા સ્ટડી કરવા માટે, વાંચવા માટે જતા હોય છે. અમારે ત્યાં હતું એ પ્રમાણે, અહીંયા પણ હશે. તો જરા જોજો, ત્યાં જે લાઇબ્રેરીમાં લગભગ 400-500 છોકરા વાંચવા માટે બેઠા હોય ને, તો એક છોકરો બીજા છોકરા માટે પણ જોડે જોરથી વાત નહીં કરે, અને કોઈ થોડી વાત કરશે તો તરત ત્રણ જણ આમ જોશે ને. મારે લાઇબ્રેરીમાં જે વાંચવાવાળા જવાવાળા હોય છે ને, એ તોફાની વૃત્તિવાળા નહીં જાય ત્યાં આગળ. સમજાય છે કે નહીં? એ બિલકુલ સ્વયં પોતાને સેલ્ફ ડિસિપ્લિન ગમે છે એવા ત્યાં આગળ જાય. એવી રીતે જે ક્ષયવાળી વાત છે એની સાથે રિલેટેડ જશે, અને ઉપશમવાળામાં પેલી તોફાની વૃત્તિને શું કરી છે, દબાવી છે. બરાબર છે. હવે સમજો જરા ધ્યાનથી કે આ ચાર કર્મ કયા, એમાંથી ઉપશમ કયા કર્મનું થાય. ઉપશમ કર્મના ઉપશમ સાથે છે ને, તો એક વાત સમજો જ્ઞાનાવરણનો કોઈ દિવસે ઉપશમ થાય નહીં. ચોકડી જ્ઞાનાવરણનો ઉપશમ થાય નહીં, દર્શનાવરણનો પણ કદી ઉપશમ થાય નહીં. મોહની એને ઊભો રાખો હમણાં. પછી નંબર કોનો આવ્યો? અંતરાય. અંતરાયનો પણ કદી ઉપશમ થાય નહીં. બાકી કયું ક્રમ રહ્યું? મોહનીય. તો ઉપશમ થતો હોય તો માત્ર કોનો થાય છે? ખાલી મોહનીય. દબાય અને પાછું આવે, દબાય અને પાછું આવે, એ ખાલી મોહનીયમાં જ ઉપશમ થાય છે. બાકીના ત્રણ ક્રમમાં ઉપશમ થતો નથી. સરળ થઈ ગયું ને હવે? તો અહીંયા જે લખે છે કર્મોના ઉપશમ સાથે, અઘાતિક્રમને તો બાજુમાં મૂકી દો, અઘાતિક્રમની સાથે હમણાં ચર્ચા કરવી નથી, આપણે ઘાતિક્રમની સાથે ચર્ચા કરવી છે અહીંયા. તો જો સમજો, કર્મોના ઉપશમ સાથે સંબંધ રાખવા વાળો આત્માનો જે ભાવ, તો કર્મમાંથી કયું કર્મ? મોહનીય પકડવું. જ્યારે ઉપશમ ભાવ આવે ત્યારે કયું કર્મ પકડવું? મોહનીય કર્મને પકડવું, બાકીના ત્રણ કર્મને નહીં પકડવા. સમજો જરા ધ્યાનથી વાતને. આપણી પાસે છે 5 મિનિટ, કાલે થોડું વધારે ખોલીશું એને. મોહનીય કર્મના બે ભેદ છે, થોડા આગળ વધીએ છીએ. હવે જ્ઞાનાવરણ, દર્શનાવરણ, અંતરાયની ફાઇલ ક્લોઝ કરી દો, એની ફાઇલ ક્લોઝ, કેમ કે એમાં તો ઉપશમ છે નહીં. હવે ફાઇલ ઓપન કયા ક્રમની કરીએ છીએ આપણે? મોહનીયના. મોહનીયના બે ભેદ પડે છે, બે ભેદ. કયા બે ભેદ? દર્શન મોહનીય અને ચારિત્ર મોહ.